જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા ભાગ બીજો પૂરો કર્યો એના પછી બે પરિશિષ્ટ છે, એમાંનું પહેલું પરિશિષ્ટ ચાલે છે અને એ પરિશિષ્ટનો સ્વાધ્યાય આપણે કરીએ છીએ. એમાં ગુરુદેવશ્રીના વચનામૃત છે અને શાસ્ત્રમાંથી લીધેલા કેટલાક વચનામૃત પણ છે, તો આપણે એ વચનામૃત લઈએ. વસ્તુની પર્યાયમાં જે સમયે જે કાર્ય થવાનું છે તે જ નિયમથી થાય છે અને સર્વજ્ઞના જ્ઞાનમાં તે જ પ્રમાણે જણાયું છે. આમ જે નથી માનતો અને નિમિત્તને લીધે તેમાં ફેરફાર થવાનું માને છે તેને વસ્તુના સ્વરૂપની કે સર્વજ્ઞતાની પ્રતીત નથી. વસ્તુની પર્યાયમાં જે સમયે જે કાર્ય થવાનું છે તે જ નિયમથી થાય છે. એમાં જે સમયે થવાનું છે તે સમયે થાય છે એટલે એમાં કાળનું મહત્વ નથી, કાળ તો સાપેક્ષ છે, પણ એ વસ્તુની પર્યાય એ એમ જ થવાની છે તે થાય છે અને એને આપણે કાળની સાપેક્ષતા દ્વારા વિચારીએ છીએ. એમાં કંઈ કાળનું પરિણમન થાય છે માટે વસ્તુની પર્યાય થાય છે એમ નથી. પર્યાય બદલાવી પૂર્વની પર્યાય વિલીન થઈ જાય, એનો નાશ થાય અને નવી પર્યાય ઉત્પન્ન થાય છે એનો કરનારો કોઈ નથી. એ પર્યાય સ્વતંત્રપણે થાય છે. પર્યાયને મુખ્ય કરીને આપણે વિચાર કરીએ તો એ પર્યાયનો કરતા પર્યાય છે. પર્યાય થાય છે એ કર્મ એનું છે, એનું સાધન પણ પર્યાય પોતે છે અને એ પર્યાયનો લાભ જે મળે છે એટલે સંપ્રદાન એ પણ પર્યાયમાં જ પ્રાપ્ત થાય છે, એટલે પર્યાયને મળે છે. અને અપાદાન એટલે જેના દ્વારા પર્યાય થઈ છે એ પણ એ પર્યાયને કારણે જ થઈ છે અને આધાર પણ પર્યાયનો જ છે. એમ છ કારકો ષટકારકો પર્યાયના પર્યાયના પોતાના, આ વાત આપણે પ્રવચનસારમાંથી શીખી ગયા છીએ. પ્રવચનસારમાં એ વાત આવી છે કે પર્યાયના ષટકારકો એના પોતાના, એટલે એ દ્વારા જણાવવું એ છે કે પર્યાય સ્વતંત્રપણે થાય છે. બીજી તરફ આપણે અષ્ટપ્રૌઢમાં હમણાં એ વાત પણ આવી કે એ શુદ્ધ પર્યાય છે, એનો કરતા બીજો કોઈ નથી પણ દ્રવ્ય પોતે જ એનું કરતા છે અને એના એ રીતે દ્રવ્યને મુખ્ય કરીને વાત લીધી એટલે એના ષટકારક કે દ્રવ્યમાં લેવામાં આવ્યા. પણ એમાં જણાવવું એ હતું કે એ પર્યાયના ષટકારકોમાંથી કોઈ પણ કારક એ દ્રવ્ય સિવાય બીજે ક્યાંય નથી, એટલે બહારમાં ક્યાંય નથી, દ્રવ્ય સિવાય બહારમાં ક્યાંય નથી. અને પછી પર્યાયને મુખ્ય કરીને જણાવીએ ત્યારે આપણે એમ કહીએ કે એ પર્યાય એના કારણે જ થાય છે, એટલે મૂળ તો પર્યાયની સ્વતંત્રતા બતાવવી છે એ વાત લેવી છે. હવે એ આપણે જાણીએ છીએ. અહીંયા વાત કરે છે કે એ પર્યાય જે થાય છે તો જે સમયે જે કાર્ય થવાનું છે તે જ નિયમથી થાય છે, એટલે કે એમ જ પર્યાય થાય છે, એવો નિયમ છે. તો નિયમ શું કરવા એવો છે? તો કે પર્યાયો બધી ગર્ભિત છે. કોઈ પણ પદાર્થ છે એની પર્યાયો એમાં ગર્ભિત છે. પદાર્થ અવિનાશી છે અને દરેક સમયે એને કોઈ એક પર્યાય હોય છે અને અનંત કાળ સુધી એ પર્યાય રહેવાનો છે, તો પછી એને અનંત પર્યાયો હશે. દરેક સમયે એક કોઈ પર્યાય તો હશે જ. એટલે એ પર્યાય જે છે એ તો આખો પ્રવાહ છે. એમાં ભૂતકાળની પર્યાય, વર્તમાન કાળની પર્યાય કે ભવિષ્યકાળની પર્યાય, એવા ભાગ તો જે પર્યાયનું જ્ઞાન કરે છે એ પાડે છે. એટલે કે આપણે પર્યાયનું જ્ઞાન કરીએ છીએ તો અત્યારે આપણા વર્તમાનમાં એક સમયની જે પર્યાય છે, વર્તમાનની એક પર્યાય થઈ, એની પહેલાંની બધી જ પર્યાયો ભૂતકાળની થઈ અને હવે જે થશે તે બધી ભવિષ્યકાળની થઈ. પણ જે અત્યારે આપણે માટે ભૂતકાળની પર્યાયો છે, એ બધી પર્યાયો 10 વર્ષ પહેલા એ બધી ભવિષ્યકાળની પર્યાયો હતી. છેલ્લા 10 વર્ષમાં જે પર્યાયો થઈ એ બધી અત્યારે આપણે વર્તમાન તરીકે જોઈએ છીએ તો ભૂતકાળની લાગે છે, પણ એ 10 વર્ષ પહેલા જો જોઈ હોત તો એ બધી પર્યાયો ભવિષ્યકાળની લાગે. એટલે એ કાળ સંબંધીની જયારે વાત આવે છે, ભૂતકાળ ભવિષ્યકાળ કે વર્તમાન કાળ, તો એ જ્ઞાન કરનારની અપેક્ષાથી એમાં એવા ભૂત ભવિષ્ય ને વર્તમાન કાળ છે. પર્યાયને થવામાં એવું ભૂતકાળ ભવિષ્યકાળ એવું વર્તમાન કાળ એવું કંઈ છે જ નહીં. અને અવિનાશી પદાર્થ છે તો એની અનંત પર્યાય હોય હોય ને હોય જ. દરેક સમયે કોઈને એક ને એક પર્યાય તો હોય જ. હવે એવી અનંત પર્યાય છે તો એ દરેક પર્યાયને આપણે જ્યારે જુદી જુદી જાણવા બેસીએ છીએ તો કાળની સાપેક્ષતાને સ્વીકારીએ છીએ કે આ કાળની આ પર્યાય, એના પછીના કાળની આ પર્યાય. એટલે એ સાપેક્ષતા કાળની છે તો એમાં કોઈ પદાર્થને પર્યાય થવામાં ઉપયોગી થાય છે એમ નથી, અથવા તો કાળની સાપેક્ષતા હોય તો જ પર્યાય થાય એમ નથી. કેમ કે પરિણમન તો પદાર્થનું પોતાનું છે. વસ્તુનું પરિણમન થાય છે તે નિરપેક્ષ પરિણમન છે, એને કોઈની જરૂર નથી. પણ એ પર્યાયને આપણે કોઈ એક નામ આપવું છે તો પછી આપણે સમયની સાપેક્ષતાથી નામ આપીએ છીએ કે આ સમયની પર્યાય. 7 મિનિટ અને 49 સેકન્ડ ની આ પર્યાય, 8 વાગી અને 7 મિનિટ અને 49 સેકન્ડ ની પર્યાય. હજી એનાથી સૂક્ષ્મ ભાગ કરીએ તો એના પછીથી બીજી લઈએ તો 8 વાગી 7 મિનિટ અને 50 સેકન્ડ ની પર્યાય એમ જુદી પાડીએ છીએ. હવે અહીંયા જે વાત કરી છે તે શું કહેવું છે, તો કે વસ્તુની પર્યાયમાં એ પર્યાય થાય છે તેમાં જે સમયે જે કાર્ય થવાનું છે તે જ નિયમથી થાય છે. એટલે કાર્ય થયું એ જ પર્યાય થઈ, એ પરિણમન થયું, કાર્ય થયું એટલે પરિણમન થયું. એટલે જે સમયે જે થવાનું છે તે જ થાય છે. એટલે એમાં આ સમયે આમ થવાનું છે એમ નહીં, પણ એમ જ થવાનું છે ને એ વખતે એ સમય હશે. ખરેખર તો એમ કહેવું છે કે જ્યારે એ થશે ત્યારે એ સમય કયો સમય હશે, તો આ સમય હશે. એ સમય એનું કંઈ કરે છે એમ નથી. અને સર્વજ્ઞના જ્ઞાનમાં તે જ પ્રમાણે જણાવ્યું છે, એક પછી એક પર્યાયો થયા જ કરે. આ પર્યાય પહેલી છે તે પહેલી, એના પછીની બીજી છે તે, અને એના પછીની છે તે ત્રીજી, એના પછીની ચોથી, એમ આખો પ્રવાહ ચાલે છે. એવો જ પ્રવાહ સર્વજ્ઞના જ્ઞાનમાં એ જણાયો છે, એ પ્રવાહ રૂપે પર્યાયો બધી જ જણાય છે. સર્વજ્ઞને જણાય છે અને એમ જે નથી માનતો, આટલે કહેવું શું છે કે જે સમયે જે કાર્ય થવાનું છે તે જ નિયમથી થાય છે અને સર્વજ્ઞના જ્ઞાનમાં તે જ પ્રમાણે જણાવ્યું છે કે આ જ પર્યાય થવાની છે. આમ જે નથી માનતો અને નિમિત્તને લીધે તેમાં ફેરફાર થવાનું માને છે, તેને વસ્તુના સ્વરૂપની કે સર્વજ્ઞતાની પ્રતીત નથી. એમ ન માને, પર્યાય નિશ્ચિતપણે જેમ થવાની છે તેમ જ થાય છે, એમ ન માને એટલે એમાં એ પર્યાયમાં ફેરફાર કરવાનું એને સૂજે. એની માન્યતામાં જો એમ આવી ગયું હોય કે જે કાર્ય થવાનું છે તે જ થાય છે અને એ સર્વજ્ઞના જ્ઞાનમાં તો એમ જ આવ્યું જ છે, ભલે મને નથી ખ્યાલ, પણ સર્વજ્ઞના જ્ઞાનમાં તો એ એમ જ આવ્યું છે કે હવે આ જ પર્યાય થવાની છે, એના પછીની પર્યાય પણ નક્કી જે થવાની છે તે જ થવાની છે. એટલે કે પર્યાય એ નિશ્ચિત છે, એ આખો પ્રવાહ નક્કી છે. એવી જેને માન્યતા નથી થતી એને એમ થાય છે કે હું કંઈક કરું, કરવાનું એને છે જ નહીં, જે થાય છે એને જાણવાનું છે. સર્વજ્ઞ જેમ જાણે છે કે આ એક પછી એક પર્યાય બધી આ જ પ્રમાણે છે, તો એવું એણે પણ જાણવાનું છે કે હવે જે પર્યાય થવાની છે. સર્વજ્ઞને તો જણાય છે, એમને તો અનંત પર્યાયો જણાઈ ગઈ છે, અનંત પદાર્થોની અનંત પર્યાય એક સમયમાં એમને તો દેખાય છે, મને નથી દેખાય, પણ સર્વજ્ઞને દેખાય છે તો એ નિશ્ચિત જ છે પર્યાય. અને એમાં એ જ કાર્ય થવાનું છે, જે કાર્ય થવાનું છે તે જ થાય છે, તો એમાં હું કંઈ કરી શકતો જ નથી. કેમ કે જો હું કંઈ કરી શકું તો એનો અર્થ એ થાય કે એ પદાર્થની જે પર્યાય થાય છે એમાં હું ફેરફાર કરી શકું છું. જે સમયે જે કાર્ય થવાનું છે એ કાર્યમાં હું ફેરફાર કરી શકું છું, એવો એનો અર્થ થયો. જો એવો ફેરફાર હું કરી શકતો હોઉં તો પછી સર્વજ્ઞને બધી જ પર્યાયો ક્યાંથી જણાય? બસ હું જે ફેરફાર કરું, મને વિકલ્પ આવે કે હું આમ ફેરફાર કરું, અને પછી મને બીજો વિકલ્પ આવે તો હું બીજી રીતે પણ ફેરફાર કરું, અને ત્રીજી રીતે આવે તો ત્રીજી રીતે પણ કરું, અને જો હું ફેરફાર કરી શકું છું તો બીજો પણ કોઈ ફેરફાર કરવાવાળો નીકળે. એક જ પદાર્થની કોઈ પણ પર્યાયમાં જો એને રમેશ ફેરફાર કરી શકે છે તો પછી એની અંદર સુરેશ પણ ફેરફાર કરી શકે છે, અને એની અંદર કિશોર પણ ફેરફાર કરી શકે છે, અને એની અંદર ગિરીશ પણ ફેરફાર કરી શકે છે. એટલે બધા જ એમાં ફેરફાર કરવા માંડશે. હવે જો એવું સામર્થ્ય હોય તો પછી પેલી વસ્તુનું શું થાય? જો એની અંદર બધા જ ફેરફાર કરી શકતા હોય તો વસ્તુ વસ્તુપણે રહી શકે જ નહીં, વસ્તુ વસ્તુપણે રહી શકે જ નહીં. પણ એવું તો બનતું નથી. દરેક દ્રવ્ય પોતે પોતા ના ગુણધર્મો સહિત જ રહે છે, જેમ છે તેમ જ રહે છે. દરેક દ્રવ્ય અવિનાશી છે, એનો નાશ થતો જ નથી, માત્ર એની પર્યાય બદલાય છે. અને એ પર્યાય બદલાય છે તો એના ગુણધર્મો રૂપે એની પર્યાય બદલાય છે. એમાં બીજા પદાર્થના કંઈ ગુણ કે ધર્મો ચાલ્યા જતા નથી, કે એના પોતાના ગુણધર્મો એ ગુમાવતું નથી. દ્રવ્યનું સ્વરૂપ જ એવું છે. જીવની પર્યાય બદલાય તો જીવ કંઈ એનું ચેતનપણું ગુમાવતો નથી, જીવનું ચૈતન્યપણું એ કંઈ જીવ ગુમાવતો નથી. ગમે તે પર્યાયમાં જાય તો શું થઈ જાય? એ જીવની પર્યાય છે. એ પર્યાય એવી થઈ છે કે એ મનુષ્યની પર્યાય થઈ છે, તો કે એથી કંઈ એના ચૈતન્યપણામાં ફેર પડતો નથી. કે માખીની પર્યાય થઈ છે, કે મચ્છરની પર્યાય થઈ છે, કે દેવની પર્યાય થઈ છે, કે નારકીની પર્યાય થઈ છે, પણ એથી કંઈ એના ચૈતન્યપણામાં કંઈ ફેર પડતો નથી. એ જ રીતે એના બીજા ગુણો જે છે એમાં પણ કોઈ ફેર પડતો નથી. એ તો દ્રવ્ય અપેક્ષાએ તો એવું ને એવું જ સ્વરૂપ જળવાઈ રહે છે. એટલે જે પર્યાય બદલાઈ રહી છે એ પર્યાય એના કારણે બદલાય છે. એ દ્રવ્યના કારણે જેવું એનું સ્વરૂપ છે, જેવા એના ગુણધર્મો છે, એ પ્રમાણે એમાં જે કાર્ય થતા એ પર્યાય બદલાય છે. એમાં બીજું દ્રવ્ય કંઈ ફેરફાર કરી શકે નહીં. આ દ્રવ્યની સ્વતંત્રતા છે અને પર્યાયની સ્વતંત્રતા છે. આ વાત જેને બેઠી નથી, જેને હજી બરાબર માન્યામાં આવતી નથી, જેને એવી શ્રદ્ધા થઈ નથી, એને જ એમ થાય છે કે હું કંઈક કરું. જેને એ શ્રદ્ધા થઈ ગઈ છે એને કોઈ કરવાના ભાવ થતા નથી. એને ક્યાંય બીજે કંઈ પણ કરવું એટલે કોઈક રીતે જે થવાનું છે એના કરતાં જુદું કરવાનો ભાવ, હજી મનમાં એમ હોય કે હું કરી શકું છું એવો ભાવ, ફેરફાર નિવૃત્તિ, એમાં ફેરફાર કરવાનો ભાવ. અને એવો ફેરફાર કરવાનો ભાવ એને જો થાય છે તો એનો અર્થ છે કે એને એ સર્વજ્ઞના જ્ઞાનમાં જે વાત આવી છે એમાં પણ એને શ્રદ્ધા નથી, કે સર્વજ્ઞએ બધી જ પર્યાયો જોઈ છે અને એ પર્યાયો એમ જ થાય છે એ વાતનો હજી એને વિશ્વાસ બેઠો નથી. ફેરફાર કરવાનું મન થાય છે તો એનો અર્થ એ છે કે એને એક તો વસ્તુના સ્વરૂપની ખબર નથી. જે રીતે આપણે વસ્તુનું સ્વરૂપ અહીંયા વર્ણવ્યું કે દ્રવ્ય છે એની પર્યાય થાય છે, એ બધી વાત આપણે વર્ણવી, એ સ્વરૂપની ખબર નથી કે સર્વજ્ઞતાની પ્રતીત નથી, એટલે કે સર્વજ્ઞનો વિશ્વાસ નથી કે આવું સર્વજ્ઞપણું છે. અને એવું સર્વજ્ઞપણું હોવાનું મૂળ કારણ એ છે કે વસ્તુની પર્યાય નિયમથી બદલાય છે, એ ગમે તેમ બદલાય છે એમ નથી. નિયમથી એટલે જેમ બદલાવાની છે તેમ જ બદલાય છે, એમાં કોઈ આડીઅવળી પર્યાય થતી નથી. જેમ માળા છે તો માળાની અંદર મણકો જે જગ્યાએ છે તે જગ્યાએ છે, એના પછીનો બીજો મણકો એ બીજાની જગ્યાએ, એના પછીનો ત્રીજો ત્રીજાની જગ્યાએ છે, અને એના પછી ચોથો આવે તો ચોથો જ આવે, પછી આઠમો ના આવે, પછી આઠમો મણકો એમાં ચોથાની પછી ના આવે, ચોથાની પછી પાંચમો આવે, અને પાંચમા પછી જેમ આવતો હોય તેમ ક્રમ જ આવ્યા કરે. એવું ક્રમબદ્ધપણું જેમ આપણે માળા લઈએ તો એના મણકામાં દેખાય છે, એવું જ ક્રમબદ્ધપણું પર્યાયનું છે. એટલે જે પર્યાય જ્યારે થાય છે ત્યારે જ થાય છે, એટલે એ વખતે જે સમય છે એ નિશ્ચિત છે એમ કહી શકાય. સાપેક્ષતા લેવી છે તો સમયની, એટલે પછી આપણે બીજી રીતે કહીએ છીએ કે જે સમયે જે પર્યાય થવાની છે, જે કાર્ય થવાનું છે તે જ થાય છે. અને આવો જ વસ્તુનો સ્વભાવ છે, વસ્તુનું આવું જ સ્વરૂપ છે, અને એમાં બીજું કોઈ કંઈ કરી શકતું નથી. આ શ્રદ્ધા હોવી જોઈએ, આ માન્યતા હોવી જોઈએ, અને એની સાથે કે આવું જે પરિણમન થાય છે, જે નિયમથી પર્યાયો થઈ રહી છે, એ સર્વજ્ઞના જ્ઞાનમાં તો એમ જ આવ્યું છે, એટલે એની પણ સર્વજ્ઞની પણ શ્રદ્ધા થાય. જો એ ગમે તેમ પર્યાય થવાની હોય અથવા તો ગમે તે એને પર્યાયને ફેરવી શકે એવું હોય, તો પછી સર્વજ્ઞના જ્ઞાનમાં એ કેવી રીતે જણાય? ભવિષ્યમાં શું થશે? કોઈક બીજો આવીને એને ફેરવી નાખશે તો પછી સર્વજ્ઞનું જ્ઞાન ખોટું પડે. અત્યારે સર્વજ્ઞને એમ લાગતું હોય કે આની પર્યાય આમ થવાની છે એવું એને દેખાતું હોય, અને પછી જો આપણે એને ફેરવી શકવા માટે સમર્થ હોઈએ તો એ ફેરવી નાખીએ તો પછી એ પર્યાય બદલાઈ ગઈ તો સર્વજ્ઞ ખોટા પડે, પણ એવું તો બનતું નથી. સર્વજ્ઞ ભગવાન, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન એ ઉગ્ર પુરુષાર્થ કરીને એવા શુદ્ધ સ્વરૂપને પામ્યા છે, અને એમનું જ્ઞાન, કેવળ જ્ઞાન, એ બધાને જાણનારું છે, એ બધાને જાણનારું છે, એવું એ જ્ઞાન, પૂર્ણ જ્ઞાન છે, અને એ સર્વજ્ઞપણું છે. તો આપણે વાત એ કરી રહ્યા છીએ સર્વજ્ઞતાની, અને પર્યાયની વાત કરી રહ્યા છીએ. તો વસ્તુની પર્યાય જે કાર્ય થાય છે તે થાય છે, એમાં કોઈ ફેરફાર કરી શકે નહીં, અને એવું જ સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું છે. જો સર્વજ્ઞના જ્ઞાનમાં એમ આવ્યું છે તો એનો અર્થ જ એ થાય છે કે એ પર્યાયો નિશ્ચિત છે, એ કાર્ય જે સમયે જે થવાનું છે એ નક્કી છે, અને એવું નક્કી હોય તો જ એ સર્વજ્ઞના જ્ઞાનમાં આવી શકે. જો એ પર્યાયોમાં ફેરફાર થવાનો હોય, બીજી રીતે થઈ શકે એમ હોય, અથવા તો કોઈ એને પછી બદલી નાખવાનો હોય તો પછી સર્વજ્ઞ ખોટા પડે. અત્યારે વર્તમાનમાં એમ સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું હોય કે હવે પછીથી આનું આમ થશે, આ પદાર્થનું આમ થશે, એની પર્યાય આવી થશે, આ કાર્ય થશે, અને કોઈ એમ કહે કે ના, એને હું ફેરવી નાખીશ, અને જો એ ફેરવી શકતો હોય તો પછી સર્વજ્ઞનું જ્ઞાન ખોટું પડે, પણ એવું તો થતું નથી. સર્વજ્ઞનું જ્ઞાન ખોટું પડતું નથી, એટલે એનો અર્થ જ એ થાય છે કે પર્યાયો નક્કી છે, ક્રમમાં છે, અને બધી જ પર્યાયો જેમ થવાની છે તેમ જ થાય છે. આવું જ વસ્તુનું સ્વરૂપ છે, અને આ જ રીતે સર્વજ્ઞતા છે. એટલે આમાં જે માનતો નથી, જેને આમાં વિશ્વાસ નથી, આમાં જેને શ્રદ્ધા નથી, અને એ નિમિત્તને લીધે થઈને એમ માને છે કે હું કંઈક કરી શકું છું, હું ફેરફાર કરી શકું છું, એને કાં તો વસ્તુના સ્વરૂપની ખબર નથી કે વસ્તુનું સ્વરૂપ આ રીતે છે, એની નિશ્ચિત પર્યાયો છે એમ ખબર નથી, અને સર્વજ્ઞતાની પણ એને વાત બરાબર ખ્યાલમાં આવી નથી કે સર્વજ્ઞતા કઈ રીતે છે, એટલે સર્વજ્ઞનો પણ એને વિશ્વાસ થયો નથી, અને એને પ્રતીતમાં એ આવ્યું નથી, સર્વજ્ઞતાની પ્રતીતિ થઈ નથી. સર્વજ્ઞતાની પ્રતીતિ ક્યારે થાય? કે પોતાને અંશે એવો અનુભવ થાય તો થાય, એટલે સમ્યક દર્શન થાય, પોતાના સ્વરૂપનું ભાન થાય અને સાથે પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે અને જેવું સ્વરૂપ છે તેવું અનુભવાય છે, એ જ્ઞાનરૂપે અનુભવ થાય છે, એને એ અનુભવ થવાથી એ કેવળ જ્ઞાનનો અંશ પ્રગટે છે તો સર્વજ્ઞતાનો સાચો ખ્યાલ આવે છે. એટલે બધી જ પર્યાયો ક્રમમાં થાય છે, નિયમબદ્ધ થાય છે, ક્રમબદ્ધ થાય છે, એવું ક્રમબદ્ધપણું અનુભવ સહિત કોને હોય તો કે સમ્યક દ્રષ્ટિને હોય. સમ્યક દ્રષ્ટિ છે જે આત્માનો અનુભવ જેને થયો છે એને જેવી સાચી શ્રદ્ધા થાય છે. પણ જેને સમ્યક દર્શન નથી થયું તેને પણ ધારણા જ્ઞાનમાં તો એમ જ હોવું જોઈએ કે પર્યાય ક્રમબદ્ધ થાય છે, જેમ થાય છે તેમ જ થાય છે, એમાં કોઈ ફેરફાર કરી શકે નહીં, એવો તો બરાબર એને વિશ્વાસ આવવો જોઈએ. જો એવો એને વિશ્વાસ નથી બેસતો તો એને સર્વજ્ઞ પ્રત્યે પણ અવિશ્વાસ છે એમ એનો અર્થ થાય અને એને સર્વજ્ઞતાની પ્રતીત નથી. એના પછી છે બીજું આગળ કે સર્વજ્ઞતા કહેતા જ બધા પદાર્થોનું ત્રણેય કાળનું ક્રમબદ્ધ પરિણમન સિદ્ધ થઈ જાય છે. જો પદાર્થમાં ત્રણેય કાળના પર્યાયો ચોક્કસ ક્રમબદ્ધ ન થતા હોય ને આડા અવળા થતા હોય તો સર્વજ્ઞતા જ સિદ્ધ ન થઈ શકે. માટે સર્વજ્ઞતા કબૂલ કરનારે એ બધું કબૂલ કરવું જ પડશે. આ વસ્તુ પણ બરાબર સમજવાની છે. આપણે એનો અડધો ભાગ તો સાથે કરી લીધો છે પણ આ બરાબર સમજીએ એટલે ક્રમબદ્ધ પર્યાયનું સ્વરૂપ ખ્યાલમાં આવે. સર્વજ્ઞતાનો અર્થ જ એ છે કે ક્રમબદ્ધ પર્યાય છે. ક્રમબદ્ધ પર્યાય ન હોય તો સર્વજ્ઞતા હોઈ શકે નહીં. સર્વને જાણવું અને સર્વને જાણવું એટલે જગતમાં જેટલા પદાર્થ છે તે બધા જ પદાર્થોની બધી જ પર્યાયો, ભૂતકાળની, વર્તમાન કાળની અને ભવિષ્યકાળની, જે થઈ નથી એ બધી જ પર્યાયોને જેમ છે તેમ, જ્યારે જે રીતે થવાની છે તેમ, એટલે આખા પર્યાયના પ્રવાહને જાણવો એનું નામ સર્વજ્ઞતા. સર્વને જાણવું, જ્ઞેય માત્રને જાણવું. હવે એવું જ્ઞેય માત્ર અને જાણવા પણ વર્તે છે એનો અર્થ એ થાય છે કે બધી પર્યાયો નક્કી જ છે. ત્રણેય કાળમાં જે પર્યાય છે તે આખા પ્રવાહ રૂપે નક્કી જ છે, એ જ ક્રમમાં છે, આડી અવળી નથી. માળાના મણકાની જેમ એ જે મણકો છે તે પછીનો બીજો મણકો જ એના પછી હોય, એના પછીનો ત્રીજો જ એના પછી હોય, એમ નહીં કે પાછળનો મણકો વચમાં આવી જાય, એમ બને નહીં. કેમ કે એ ક્રમમાં જ છે, એ દોરામાં એ રીતે જ આવેલા છે, તો હવે એમાં ફેરફાર થઈ શકતો નથી. એવું જ પર્યાયનું પણ સ્વરૂપ છે. એ ત્રણેય કાળનું એ ક્રમબદ્ધ પરિણમન પર્યાયનું છે અને એવું પરિણમન એ સર્વજ્ઞતા દ્વારા સિદ્ધ થાય છે. કેમ કે સર્વજ્ઞપણું છે તો સર્વજ્ઞપણું એ સિવાય હોઈ શકે નહીં. જો એ આડુંઅવળું થતું હોય તો પછી એ સર્વજ્ઞને કેવી રીતે ખ્યાલમાં આવે? અથવા તો કોઈ એને બદલી શકતો હોય તો પછી એ બદલાઈ જવાનું છે, તો સર્વજ્ઞ એ જાણ્યું એ વાત ખોટી પડે. પણ સર્વજ્ઞ ખોટા પડતા નથી, સર્વજ્ઞ ખોટા નથી પડતા અને પર્યાય જે છે તે જ ક્રમમાં થાય છે. એટલે સર્વજ્ઞતા જે છે એ ક્રમબદ્ધપણાની સાથે રહેલી વસ્તુ છે. ક્રમબદ્ધ છે તો પછી સર્વજ્ઞતા છે, ક્રમબદ્ધ નથી તો પછી સર્વજ્ઞતા હોઈ શકે જ નહીં. એટલે જ્યારે આપણે સર્વજ્ઞતાનો વિચાર કરીએ, સર્વજ્ઞનો વિચાર કરીએ કે ભગવાન કેવળી ભગવાન તીર્થંકર ભગવાન સર્વજ્ઞ છે, તો એ સર્વને જાણે છે એ વાતને આપણે સ્વીકારીએ તો એનો અર્થ સર્વજ્ઞતાને સ્વીકારીએ છીએ. અને એવું સર્વજ્ઞપણું જો આપણે સ્વીકારીએ છીએ તો પછી પર્યાય કેવી હોય? એ ક્રમમાં જ હોય, નક્કી હોય, નિશ્ચિત હોય, નિયમબદ્ધ હોય, ક્રમબદ્ધ હોય, એમાં કંઈ ફેરફાર થઈ શકે નહીં. આ વાતને સ્વીકારવી જ પડે તો જ ક્રમબદ્ધ ને આપણે સ્વીકાર્યું, તો જ આપણે સર્વજ્ઞને માન્યા, અન્યથા આપણે સર્વજ્ઞને પણ માનતા નથી એમ એનો અર્થ થાય છે. એટલે સર્વજ્ઞતા કહેતા જ બધા પદાર્થોનું ત્રણેય કાળનું ક્રમબદ્ધ પરિણમન સિદ્ધ થઈ જાય છે, તો જ સર્વજ્ઞતા હોય. અને જો પદાર્થમાં ત્રણેય કાળના પર્યાયો ચોક્કસ ક્રમબદ્ધ ન થતા હોય અને આડા અવળા થતા હોય તો સર્વજ્ઞતા સિદ્ધ થતી નથી. તો સર્વજ્ઞપણું સિદ્ધ થાય નહીં, આડું અળું થાય તો પછી સર્વજ્ઞપણું ક્યાં રહે. માટે સર્વજ્ઞતા જો તમે માનો છો, સર્વજ્ઞ છે અને એમનું જ્ઞાન કેવળ જ્ઞાન છે, એ સર્વને જાણનારું છે એમ જો માનો છો, એટલે સર્વજ્ઞતાને જો તમે કબૂલ રાખો છો, તો પછી એની સાથે બાકી બધું તમારે કબૂલ કરવું પડે. શું બધું કબૂલ કરવું પડે? કે પર્યાયો ક્રમબદ્ધ થાય છે, નિયમથી થાય છે, એમાં કંઈ આડું અવળું થતું નથી. અને આ આડું અવળું નથી થતું એના ઉપરથી અકર્તા ભાવ આવે. કે આડું અવળું નથી થતું એનો અર્થ કે કોઈ એને આડી અવળી કરી શકતો નથી, કોઈ એમાં ફેરફાર કરવા માટે સમર્થ નથી, કોઈની તાકાત નથી કે ફર્યાયને બદલે, એક થતા કાર્યને પરિણામ જે થવાના છે તેને બદલે એવી કોઈની તાકાત નથી, એટલે એવું કંઈ કરી શકતો નથી. અને કરી શકતો નથી એનો અર્થ એ થયો કે એ અકર્તા છે, પરમા કંઈ પણ કરી શકવા માટે અસમર્થ, અકર્તા, પરનું કંઈ પણ ન કરી શકે તેવો અસમર્થ અકર્તા છે. અને એવો અકર્તા છે એટલે આપોઆપ પછી ધર્મ ત્યાંથી જ પ્રગટ થાય છે કે મારે હવે કંઈ કરવા પણ છે જ નહીં, હું કોઈ કાર્ય કરનારો નહીં પણ માત્ર જ્ઞાન કરનારો છું, હું અકર્તા છું, બીજાની કોઈ પર્યાય હું કરી શકતો જ નથી. અને ક્યાંય પણ એ કરવા જાય છે તો ત્યાંથી એ પાછો આવે છે તું આમાં કંઈ કરી શકે નહીં, એ એના કારણે થાય છે. જ્યાં જ્યાં એ કરવાની બુદ્ધિ કરી અને જાય છે કંઈ પણ કરવા, તો ત્યાંથી એ જીવ પાછો પડે છે કે આમાં તો હું કંઈ કરી શકતો નથી. અને એમ બધેથી પાછો પડે છે તો એ પોતે પોતા વિશે વિચારે છે તો કે હું શું છું, તો કે હું માત્ર જ્ઞાન કરનારો, જાણનારો છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, બીજું કંઈ નથી. જગતના કાર્યો બધા જ, બધા જ પદાર્થોના કાર્યો, બધી જ પર્યાયો જે કંઈ થાય છે તે એના કારણે થાય છે, એ નિયમથી થાય છે, એમાં કોઈ અનિયમિતતા નથી, એ ક્રમબદ્ધ થાય છે, નિશ્ચિતપણે થાય છે, બધી જ પર્યાયો ચોક્કસ છે, કોઈ એમાં આડું અવળું થતું નથી. અને એવું ભગવાનના જ્ઞાનમાં, સર્વજ્ઞના જ્ઞાનમાં એ આવ્યું છે, એવી સર્વજ્ઞતા છે. અને પ્રભુ ખોટા પડે નહીં, સર્વજ્ઞ ખોટા પડે નહીં, એટલે એનો અર્થ એ કે હું કોઈ જગ્યાએ કંઈ કરી શકતો નથી. અને કરી નથી શકતો તો પછી હવે મારે શું કરવાનું રહ્યું? તો કે મારો જેવો સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે, એવા જ્ઞાન સ્વભાવે જ મારે પરિણમવાનું રહ્યું, બીજું કંઈ કરવાનું રહેતું નથી. હું માત્ર જ્ઞાતા 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 જ છું, જ્ઞાયક છું, મારા સ્વરૂપને જાણનારો ભગવાન આત્મા છું, અન્ય બીજું કંઈ મારું નથી. મારા અનંત ગુણો છે તે મારામાં છે અને એનો જ હું અનુભવ કરનારો ભગવાન આત્મા છું. ભગવાન આત્મા પોતે પોતાનો જ અનુભવ કરે છે અને એ અનુભવ એ જ્ઞાનની પર્યાયમાં પોતે જાણે છે, એને અનુભવે છે, એટલે એ કરતા ભોગતા પોતાના સ્વરૂપનો જ થાય છે, બીજા કોઈનો એ કરતા ભોગતા થઈ શકતો નથી. આનું નામ ધર્મ, આનું નામ સંવર. અને આવો સંવર થાય છે, આવો નિર્વિકલ્પ દશામાં અનુભવ થાય છે ત્યારે ઘણી નિર્જરા થાય છે, શુદ્ધિની વૃદ્ધિ થાય છે, પોતાના શુદ્ધ સ્વરૂપની એને પ્રાપ્તિ થાય છે. અને એ જ ભાવે એ રહી જાય છે એટલે પોતે પોતાપણે રહી જાય છે, એ એની મુક્ત દશા છે જે એને પ્રગટ કરવાની છે. બહુ સરસ વાત છે. બંને વચનામૃતને સાથે લઈએ છીએ તો ખૂબ વિચાર આવે છે કે મારે શું કરવાનું રહ્યું. હવે સર્વજ્ઞના જ્ઞાનમાં જો આમ આવ્યું છે અને પર્યાય એના કારણે થાય છે તો હું એમાં કંઈ ફેરફાર કરવાની વૃત્તિ, ફેરફાર કરવા માટેનો વિકલ્પ કરું છું, એ યોગ્ય કે છે કે કેમ? એ જરાય યોગ્ય નથી. હું કરી નથી શકતો તો શા માટે એવા વિકલ્પ કરું છું? અને એવા વિકલ્પ કરીને તો મેં આ સંસાર વધાર્યો છે. અનંતકાળથી એવા વિકલ્પો કરીને, વિકલ્પો કરીને એટલે સંયોગોની સાથે જોડાઈને કે એમાં હું કંઈક કરું છું એમ એવા ભાવે પરિણમન કરીને મેં આખો સંસાર મારી આસપાસ રચ્યો છે અને એમાં ને એમાં હું ભટક્યા કરું છું, એમાં હું ભટકું છું. મારું પરિભ્રમણ જે થઈ રહ્યું છે ચાર ગતિમાં એ કઈ રીતે થઈ રહ્યું છે? તો કે એવો સંસાર મેં રચ્યો છે માટે હું વિભાવ ભાવે ફરતું છું, સ્વભાવ ભાવે નહીં પરિણમન કરતા વિભાવ ભાવે વિકારી ભાવે પરિણમું છું. એનું કારણ જ એ છે કે મને કંઈક કરવાનો ભાવ છે, મને કંઈક ભોગવવાનો ભાવ છે. એટલે કરતા બુદ્ધિ જે છે એને લીધે થઈ અને જે હું કરી નથી શકતો એ કરવાના ભાવને લીધે થઈ અને હું આશ્રવ કરું છું, બંધ કરું છું અને પછી ભવ કરું છું, પછી ભવ થાય છે. એટલે આ સર્વજ્ઞતાના સ્વીકારની અંદર સર્વજ્ઞને માનવા, આપણે એમ કહીએ કે તમે માનો છો, સર્વજ્ઞને માનો છો, તીર્થંકર ભગવાન સર્વજ્ઞ છે એમ તમે માનો છો. જો એ ખરેખર માનતો હોય તો પછી એક બધી જ કડી આગળ વધતા વધતા એને અકર્તા ભાવ સુધી અને પછી તો પોતાના આત્મા સુધી લઈ જાય એવી બધી વાત છે. સર્વજ્ઞતાનો સ્વીકાર એનો અર્થ જ એ થાય કે સર્વજ્ઞના જ્ઞાનમાં જે આવે છે તે પરમ સત્ય છે અને બધું જ સત્ય સર્વજ્ઞના જ્ઞાનમાં આવે છે. બધી જ બધા જ પદાર્થોનું જ્ઞાન સર્વજ્ઞ કરે છે, બધી જ પર્યાયોને જાણે છે અને જાણે છે તો એનો અર્થ છે કે પર્યાયો નક્કી છે અને નક્કી છે પર્યાયો તો કોઈ એને બદલી શકતું નથી. તો પછી હું પણ એને બદલી નથી શકતો એટલે અકર્તા ભાવ આવે છે અને અકર્તા ભાવ આવે છે તો પછી થાય છે સવાલ કે તો પછી મારે કંઈ કરવાનું રહેતું જ નથી તો હું બહાર શા માટે જઉં છું, બહારમાં ફાંફા મારવાથી શું અર્થ છે. એટલે એની દ્રષ્ટિ આત્મા તરફ વળે છે, પોતાના સ્વરૂપ તરફ વળે છે અને એમ એ પોતે નિર્વિકલ્પ અનુભવમાં પોતાના સ્વરૂપને અનુભવે છે. એટલે સમ્યક દર્શન પ્રગટ કરવામાં એ સર્વજ્ઞને માનીએ એમ કહીએ તો એ વાત આવી જાય. એટલે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા જે આપણે કહીએ છીએ ને એ ખરેખર આ રીતે છે, એ વ્યવહાર શ્રદ્ધા છે પણ ખરેખર એનું મૂળ જે છે એ આ રીતે છે. સર્વજ્ઞની શ્રદ્ધા કરતા આપોઆપ જગતના બધા જ પદાર્થો જણાઈ જાય છે, જગતના બધા જ પદાર્થો આપણને જણાઈ જાય છે. સર્વજ્ઞતાનો વિચાર કરતા બધું જ જણાઈ જાય છે અને સર્વજ્ઞતાનો વિચાર કરતા કરતા પોતાના સ્વરૂપમાં જવાય છે અને સ્વરૂપમાં જવાય છે તો બધાનું જ્ઞાન થાય છે. જ્ઞાતા છે એટલે એ જ્ઞાયક થઈ અને જ્ઞેય માત્રને જાણનારો થઈ જાય છે. બહુ સરસ વાત છે. હવે આગળ લઈએ આપણે એના પછી. આત્મામાં સર્વજ્ઞ શક્તિ છે તે આત્મજ્ઞાનમયી છે. આત્મામાં સર્વજ્ઞ શક્તિ છે, દરેક આત્મામાં એવી સર્વજ્ઞતા ભરી પડી છે, એને પ્રગટ કરવાની છે. એ ક્યાંય બહારથી આવતી નથી, એ એચિવમેન્ટ કરવા માટે થઈને કોઈ પુસ્તકો વાંચવાથી કે જ્ઞાન આવે છે એમ નથી. જ્ઞાન ગુણ આત્માનો છે અને એ એવો ગુણ છે કે એ બધાનું જ્ઞાન કરે, કોઈનું જ્ઞાન ન કરે એમ નહીં. એ જ્ઞાનમાં, એ જ્ઞાન ગુણમાં એવી વિશેષતા છે કે એ કોઈ વસ્તુનું જ્ઞાન ન કરી શકે એમ નહીં, બધાનું જ્ઞાન કરે. એટલે બધાને જ્ઞેય માત્રને જાણે એવું એ જ્ઞાન છે, માત્ર એને એવું પ્રગટ કરવાનું છે. તો આત્મામાં એવી સર્વજ્ઞ શક્તિ છે અને તે આત્મજ્ઞાનમયી છે. આત્મજ્ઞાનમયી છે એટલે ખરેખર તો એ શક્તિ કેવી છે કે પોતે પોતાને જ જાણે છે, પોતાનો સ્વભાવ જ એવો છે કે પોતે પોતામાં રહે એવો સ્વભાવ જ છે. એ અન્યને જાણે એવો એનો સ્વભાવ નથી અને અન્યને એને જાણવાનું કોઈ પ્રયોજન નથી. જેને પોતાના સ્વરૂપમાં રહેવું છે એને અન્યને જાણવાનું કોઈ પ્રયોજન હોઈ શકે જ નહીં. અને પોતે પોતાના સ્વભાવમાં રહે છે તો ત્યાં જ એ આનંદમાં રહે છે, સુખમાં રહે છે, શાંતિમાં રહે છે. એટલે આત્માનો સ્વભાવ જ એવો છે કે આત્મામાં સર્વજ્ઞ શક્તિ છે અને તે આત્મજ્ઞાનમયી છે. એટલે આત્માનું જ જ્ઞાન કરનારી છે, પોતાના સ્વરૂપનું જ્ઞાન કરવાવાળી એ શક્તિ છે. એને અનુભવતો શકો એ ચિરંજીવ ત્રણેય કાળ એમને એમ શાશ્વત સુખમાં વિરાજી જાય છે. આત્મા પરની સન્મુખ થઈને પરને નથી જાણતો, પણ આત્મસન્મુખ રહીને આત્માને જાણતા લોકાલોક જણાઈ જાય છે. આ વાત બરાબર સમજી અને બેસાડવાની છે. વારંવાર એનો વિચાર કરવાથી વાત બેસશે, સમજાવ્યાથી જેટલી બેસે એના કરતા એના ઉપર મનન મંથન ચિંતન કરતા આ વાત બરાબર બેસી જાય તેવી છે. આત્મા પરની સન્મુખ થઈને પરને નથી જાણતો, પણ આત્મા પોતે પોતાની સન્મુખ રહીને આત્માને જાણતા પોતાને જ જાણે છે ત્યારે એને લોકાલોક જણાઈ જાય છે. કેમ કે એવું જ જગતનું સ્વરૂપ છે જે એને જ્ઞાનમાં જણાઈ જાય છે. જેવું છે તેવું જ, એમાં જેવું સ્વરૂપ છે એવું જ એને જણાઈ જાય છે. કેમ કે એ જણાય છે તો એ નિર્મળતા કોની છે? એ જ્ઞાન ગુણની નિર્મળતા છે. એટલે કે જ્ઞાન ગુણ એવો છે કે એની નિર્મળ શુદ્ધ પર્યાય જે થાય છે એ શુદ્ધ પર્યાયની અંદર એ બધું જ પ્રકાશિત થાય છે. અરીસામાં પ્રતિબિંબ પડે છે એ દ્વારા શું સૂચિત થાય છે? તો કે અરીસો ચોખ્ખો છે. અરીસામાં પ્રતિબિંબ પડે એનો અર્થ એ થાય છે કે અરીસો ચોખ્ખો છે, એની ઉપર ધૂળ નથી, એ ગંદો નથી, એની ઉપર કઈ લેપ નથી, અને ચોખ્ખો છે. જેટલો ચોખ્ખો અરીસો છે એટલા જ ચોખ્ખા પ્રતિબિંબમાં દેખાય છે. એટલે બિંબ તો સામે રહ્યા છે, એના પ્રતિબિંબ અરીસામાં જેમ દેખાય છે એ અરીસાની નિર્મળતા દર્શાવે છે. અહીંયા જ્ઞાન ગુણ જે છે એ એવો જ છે, અને જે આચ્છાદિતપણું હતું એ આચ્છાદિતપણું રહેતું નથી, એટલે એની શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે. અરીસાની ચોખ્ખાઈ એટલે કે એની નિર્મળતા, તે અરીસો તો એવો જ છે પણ એ નિર્મળતા એટલે એના સંગમાં રહેલી નિર્મળ જે અસ્વચ્છતા હતી એ દૂર થઈ જાય છે, એટલે એની પર્યાય નિર્મળ થાય છે. અરીસાના સંગમાં રહેલી માટી જે છે એ દૂર થતા અરીસો નિર્મળ દેખાય છે, પણ અરીસો તો નિર્મળ જ હતો. અરીસામાં એ કંઈ માટી અંદર તો ઘૂસી જ હતી નહીં, માત્ર એની ઉપર ઉપર હતી. એવી જ રીતે આ આત્મા આનંદ ગુણોનો પિંડ એની સાથે જે કર્મરૂપ મલિનતા જે રહી છે એને ઢાંકનારી છે, પણ એથી કરીને એની અંદર ગઈ પ્રવેશી ગઈ નથી, એ મલિનતા એમાં તો પ્રવેશી નથી. એટલે એની એવી શુદ્ધ નિર્મળ દશા એ પોતે કરે છે. એવી નિર્મળ દશા એ જ્યારે એ થાય છે ત્યારે એ પોતે પોતાના સ્વરૂપ સન્મુખ થઈને એવી નિર્મળ દશાને એ પ્રાપ્ત કરે છે. ત્યારે એને જે પર્યાય પ્રગટ થાય છે તે શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે. એટલે એ કંઈક પણ કરે છે તો પોતે પોતાની અંદર કરે છે, બહારમાં કંઈક કરે છે એમ નથી. એ પોતે એ અશુદ્ધિ જ્યારે આવી ત્યારે પણ એને કંઈ અશુદ્ધિને પકડીને બહારથી લાવ્યો છે અને એને કંઈ કર્મને પકડીને એને પોતાના સ્વરૂપમાં કંઈ નાખ્યા છે એવું તો છે નહીં. માત્ર એણે એવા વિભાવભાવ કર્યા એટલે એ કર્મરૂપ મલિનતા એની સમીપમાં આવી, અને હવે પોતે પોતાના સ્વભાવ ભાવે વર્તે છે તો કર્મરૂપ મલિનતા ચાલી જાય છે, અને પછી જે પર્યાય છે તે નિર્મળ છે, એટલે એ નિર્મળ દશાને પ્રગટ કરે છે. તો સર્વજ્ઞતા છે એ આત્માનો જ્ઞાન ગુણ છે, એની નિર્મળ પર્યાય છે, એ નિર્મળ પર્યાયને દર્શાવનારી છે. એટલે એ જ્યારે પોતાનું જ્ઞાન કરે છે ત્યારે જ એ વખતે એને બધાનું જ્ઞાન એ રીતે થઈ જાય છે. એની નિર્મળતા દર્શાવે છે, એ દ્વારા એની નિર્મળતા પ્રગટ થાય છે, શુદ્ધ પર્યાય છે એમ નક્કી થાય છે. અને એટલા માટે એમ કહેવામાં આવ્યું કે એનો પુરુષાર્થ જે છે તે અંદરમાં થાય છે, આત્માની સન્મુખ થાય છે પુરુષાર્થ, પોતાના તરફ વળે છે, એટલે એને સામે પેલી મલિનતા હવે રહેતી નથી. સન્મુખતા પોતાની કરે છે એટલે નિમિત્ત તરીકે જે મલિનતા કર્મરૂપ મલિનતા થતી હતી એ હવે નથી થતી, એ કર્મો ખરી જાય છે. એટલે જે પુરુષાર્થ થાય છે તે આત્મામાં થાય છે. એટલે અહીંયા એમ કહે છે કે આત્મા પરની સન્મુખ થઈને પરને નથી જાણતો, પણ આત્મા એ પોતે આત્મ સન્મુખ રહીને આત્માને જાણે છે, અને એ વખતે એ જ્ઞાનની પર્યાય નિર્મળ થાય છે, શુદ્ધ થાય છે, તેમાં લોકાલોક જણાઈ જાય છે. માટે સર્વજ્ઞત્વ શક્તિ આત્મજ્ઞાનમય છે, એટલે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે છે, સ્વરૂપની સન્મુખ થઈને સ્વરૂપનું જ જ્ઞાન કરે છે તો એ શક્તિ પ્રગટ થાય છે. સ્વ પર પ્રકાશકપણું, એ સ્વ પર પ્રકાશકપણું જે છે એમાં ખરેખર તો એ સ્વને જ જાણે છે, એટલે પેલું પર છે એ જણાય છે, જણાય તે તો જણાય છે, એના તરફ એને કોઈ બીજી દ્રષ્ટિ છે નહીં, એના તરફ એને કોઈ વિકલ્પ નથી, એનામાં અનિષ્ટ બુદ્ધિ ઇષ્ટ બુદ્ધિ સ્થાપતો નથી, એને સારા ખોટા જાણતો નથી, એ માત્ર જાણે છે તો જાણે છે. એટલે જેણે આત્માને જાણ્યો તેણે સર્વ જાણ્યું, જેણે આત્માને જાણ્યો એણે બધું જ જાણ્યું. કેમ કે પુરુષાર્થ ક્યાં થાય છે? પોતાના સ્વરૂપમાં થાય છે. સ્વની સન્મુખ થઈ અને પુરુષાર્થ થાય છે, એટલે સ્વની સન્મુખ થાય છે એટલે સ્વની સન્મુખ રહીને એ જ્યારે જ્ઞાન કરે છે ત્યારે એ જ્ઞાન પોતે પોતાના સ્વરૂપનું જ કરે છે અને બધું જ એને એ રીતે જણાય છે, લોકાલોક એને જણાય છે. કેમ કે એ વખતે એ જ્ઞાનની દશા એવી થાય છે કે શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે, જેમ અરીસાની નિર્મળ પર્યાય છે એ નિર્મળ પર્યાય એના બધા જ સ્પષ્ટ પ્રતિબિંબ જે છે એના દ્વારા જાણી શકાય છે કે પ્રતિબિંબ સ્પષ્ટ પડે છે તો કે પર્યાય અરીસાની નિર્મળ છે. એ જ રીતે અહીંયા જ બધું જ દેખાય છે, બધું જ જણાઈ જાય છે, તો એનો અર્થ એ કે જ્ઞાન ગુણ છે એ પૂર્ણપણે હવે એના પરિણમન નિર્મળ થયા છે. ગુણ તો નિર્મળ જ હતો પણ એના જે પરિણમનમાં એટલે પર્યાયમાં હવે નિર્મળતા શુદ્ધતા આવી છે, હવે કોઈ આચ્છાદિત પણ રહ્યું નથી. એટલે એવું ક્યારે થાય છે? તો કે પોતે પોતાની સન્મુખ થાય છે ત્યારે. એટલા માટે શબ્દ મૂક્યા છે અહીંયા કે આત્મામાં સર્વજ્ઞ શક્તિ છે તે આત્મજ્ઞાનમયી છે. એ આત્મજ્ઞાનમયી છે કે આત્માનું જ્ઞાન કરતા કરતા, આત્મા પરની સન્મુખ થઈને નહીં પણ પોતાની સન્મુખ થઈ અને જ્યારે એ પોતે પોતાનું જ જ્ઞાન કરે છે ત્યારે એને એની દશા જ એવી થાય છે કે નિર્મળ પર્યાય થાય છે અને એ નિર્મળ પર્યાયમાં લોકાલોક, લોક અને અલોક એટલે બધું જ એને જણાઈ જાય છે. માટે સર્વજ્ઞત્વ શક્તિ એ આત્મજ્ઞાનમય છે, આત્મજ્ઞાનમય છે. એટલે જેણે આત્માને જાણ્યો તેણે સર્વ જાણ્યું, તર્કથી આખું જ સિદ્ધ થાય એવું છે. બહુ સુંદર વાત છે, ફરી ફરી આનો વિચાર કરવા જેવો છે. ક્રમબદ્ધ પર્યાયની પણ વાત આવી, સર્વજ્ઞતાની પણ વાત આવી અને એ પોતે પોતાના સ્વરૂપને જાણે છે ત્યારે એને જગત આખું જણાઈ જાય છે, એ બધી જ વાત બહુ સરસ રીતે આવી છે. આપણે ફરી એનો અભ્યાસ કરીએ, મનન મંથન ચિંતન કરીએ અને પોતાના સ્વરૂપમાં જઈએ એ જ ભાવના. આ સંબંધી કોઈ પ્રશ્ન હોય તો આપણે લઈએ. તો પ્રશ્ન નથી તો પછી આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ છીએ. જય જિનેન્દ્ર.